आयो ने पूरा जी भमरत तो लावना अने विचार से लावा खिलात पूरी थी गई ये जो रस पूरा थी गयो तेरे बिजार कमर पर ले जो किला ने जहाँ जुआ में जो भमरो आयो तेरे कमर मले इन भमरो मले पूरा किलो मले ने पुत्ता भमर के जहाँ शुद्ध है वो कमर के इंजा आ कहीं जो शिक किलो बस जवाबदारी नहीं नहीं भमरा नहीं जवाबदारी से किला ने उठाई लाया जो छान वादी त्यादी ભમરો બુદ્ધિશાળી વિચાર કે કદાચ કોઈ શંકરનો ભક્ત નહીં હોય ને મહાદેવમાં નીલી ગયો હોય ને એ સરોવર પરથી ઉડીને ભમરો આવ્યો શંકરના મંદિર પર ત્યાં કમળ જીવાનો કારણ કે નિર્માણને સાત થઈ ગયેલો તો રાત પૂરી થઈ ગઈ હવે એ તો કમળ બમળ કશું દેખાતું નથી કશું જ નહીં આવે પાછું ઉડતાથી મંદિર મહાદેવના મંદિરમાંથી એ નીકળો ભમર નીકળી અને ગંગાજીના કિનારા પર આવ્યો ત્યાં તો પેલા બીલીને ફૂલા અને કમળો બધા એમ બધા ભમણની અંદર તૈરા કરી એટલે ભમરો ઉડીને જ્યાં પ્રયા જોતા 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 બધા કમળો કમળો જોતા 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 રૂજી જે કમળની અંદર કીડો હતો એ કમળને જોયું અને કીડો જોયો એટલે એ જ કમળ પર બેસી ગયો ભમરો કમળ મોટું એની પર ભમરો બેઠો અને કીડાને જોયો અને અહીં આવ્યો આ પાણીમાં આવ્યો અહીં ક્યાં આવી ગયો આ ગંગાજીમાં મરી જઈશ આ કમળ ડૂબી જશે તો ચાલ તને બહાર કાઢું થા ચાલ એની હવે આવતો ચાલ બહાર કીડો બહુ સુંદર બોલે છે કીડોના ભાવ કીડા અને કીડાનો અને ભ્રમરનો સંવાદ છે ભ્રમરને ઉઠાવીને ગંગાજીમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કે છે કીડો ના પાડે છે એ કીડો શું બોલે છે એનું રહસ્ય લીલામૃતમાં છે રંગે પટ રંગાય છે સંગી લાગે રંગો માટે નિસંગી થવું કરવો વા સત્સંગ કરવો સંગ તો સંતોનો સમાગમ કરવો એ બાબતમાં કીડો બોલો છે ભમરાને ભમરાને શું કે છે ચાર ઉઠાવું તો કે ના સત્સંગ છે તર ગયો કીડો કે છે સત્સંગ છે તર ગયો તારો સંગ થયો ને મને તરી ગયો ચડો ઈશ કેશીશ કીડો કે છે કે તું મને ઉઠાઈ લાવ્યો કમળમાં મૂક્યો ને કમળ મહાદેવના મંદિર પર આવ્યું અને એનો મને સંગ થયો હું મહાદેવના મસ્તક પર આવી ગયો સત્સંગ છે તર ગયો ચડો ઈશ કેશીશ હવે ના કાઢીશ બાર ભમરા મુજકો જાન દે જવા દે ક્યાં જલધારા કી બીચ મને જવા દે મને ઉઠાવીશ નહીં કારણ હવે આ જે ભમર છે એ ભમરમાં ફરતા ફરતા આ બધા કમળો એક વખત મહા ભમરમાં મોટા મહાપ્રવાહમાં આવી જશે કોઈ ધક્કો વાગતા તો મહાપ્રવાહમાં જઈશ એ કમળ ડૂબી જશે અને મારું શરીર ગંગાજીમાં પડી જશે તો હું તરી જવાનો છું આ કીડાના યોનિમાંથી મુક્ત થઈ જવાનો છું સત્સંગ છે તર ગયો ચલો ઈશ કે શીશ ભમરા મુજકો જાન દે જલધારા કી બીચ લોકોના શરીર ગંગાજીમાં પડતા નથી ભમરા આજે હું ગંગાજીના મહાપ્રવાહમાં મારું શરીર મૂકી દેવાનું તળી જવાનું ખલાસ થઈ જવાનું એના જેવો કયો લાભ છે બીજો સત્સંગ માનવને તારે છે દત્તાત્ર ભગવાન નાગને કે છે કરવો વા સત્સંગ કેમ ભમરા જેવો એક ભ્રમર અને કીડા જેવો એક કીડો એક ભ્રમરના સંગ વડે નાગ તરી ગયો એનું શરીર ગંગાજીના મહાપ્રવાહમાં જતું રહ્યું જેનું શરીર ગંગાજીના પ્રવાહમાં જાય પુનર્જન્મ ન વિદ્યો તે ફરી જન્મ નહીં એક ભ્રમરના સંગથી કીડાઓ જો તરી જતા હોય તો ભગવાન કે છે કે નાગ મહાન પુરુષોના સંતના સમાગમ કરવા વડે કરીને માનવ કઈ જઈને ઉભો રહે કહો માટે બધા શાસ્ત્રોનું મૂળ નાગ એમ કે છે નાગને એ સત્સંગ છે નાગને સત્સંગનું મહાત્મા એક જ દ્રષ્ટાંતથી સમજાયું દત્તાત્ર ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને નાગ જતો રહ્યો ભગવાનની કીર્તિ બહાર આવી ગઈ દૂર સુદૂર સુધીને સિદ્ધો ઋષિઓ મુનિઓ રાજાઓ જ્ઞાનાવતાર જ્ઞાનનો પ્રકાશ પડ્યા વગર રહે નહીં જ્ઞાન એક વસ્તુ એવી છે જ્ઞાનનો પ્રકાશ પડે નહીં પડ્યા વગર રહે નહીં ખબર પડી જાય એની જાહેરાત નહીં જ્ઞાન જે છે એ જ્ઞાનની જાહેરાતની જ્ઞાન એમ પ્રગટ થઈ જાય, આ બાપજીના શબ્દોમાં કહું છું. અને એનું ગુજરાતી તમને જો તમે સમજાય તો કેવું કે નામ રસાયણ લીધું જેણે નેણ વેણ પલટાય, કાયા કંચન સોહન લાગે ક્રિયા ભળે તત્કાળ. હરિના નામનો એ સૌથી મોટો છે આ નામ, એની જાહેરાત નથી હોતી. હું જ્ઞાની છું એવું જ્ઞાની છે એની જાહેરાત તો ખબર પડી જાય. કાયા કંચન સોહન લાગે ક્રિયા ભરી જાય. ભગવાન દત્તાત્રેય તો સ્વયં ભગવાન અને જ્ઞાના અવતાર. એક દિવસ ભગવાન તળાવના કિનારા પર બેઠેલા પથ્થરની શિલા પર સારું ઋષિમુનિનો સમાજ એકત્રિત થયેલો અને એમાં ભગવાન દત્તાત્રેય સત્સંગી ચાલતો હતો, કરતા હતા જ્ઞાનની વાતો. એમાં સ્નાન કરવાનો વિચાર થયો. ઋષિમુનિઓ રાજા મહારાજાઓના સમાજને કે હું સ્નાન કરીને તળાવમાંથી પાછો આ ઉત્સાહ એ જે ડૂબકી મારી એમાં અઠવાડિયું 10 દિવસ 15 દિવસ 1 મહિનો 3 મહિના 6 મહિના 9 મહિના લોકો ઉઠી ઉઠીને ચાલ્યા ગયા. બિલકુલ બધા દૂર હતા. એક સામાન્ય વિચાર કે પાસે બેઠેલા એવો એક આની સમાજ પથ્થરની શિલા નજીક બેઠો તે જ રહ્યો. હાલો આપણે જે ખોટું કહેવાય આવશે ભગવાન જ્ઞાનાવતાર છે આવ્યા સિવાય નહીં. એવા એવી શ્રદ્ધા એવા નિશ્ચયથી ત્યાં બેસી ગયા છે. ભગવાન 12 મહિને બહાર નીકળ્યા તો પોતાની અનગા શક્તિ લઈને, અને શક્તિ લઈને શક્તિ એટલે ભગવાનની શક્તિ ને સામાન્ય નહીં, એ લઈને નીકળ્યા પછી જ્યાં એ સ્ત્રી આવી ભગવાન દત્તાત્રેય તો સ્વયં અવધૂત અને પથ્થરની શિલા પર આવીને બેસી ગયા. અંતમાં ખોળામાં શક્તિ બેસી ગઈ પેલો સમાજ ચાલવાનો. નસ્પ્રશેદ દારવીમ અપી વચન છે અમારા સંસ્કૃતમાં. અવધૂતોથી લાકડાની દારવી લાકડાની પૂતળીને પણ અડકાય નહીં. હાથમાં ઝાડીને પ્લાસ્ટિકની કે લાકડાની કોમાણોને એમ હાથમાં ઢીંગળીને ઝાડવી હોય તો અવધૂતોથી અડકાય નહીં. નસ્પ્રશેદ દારવીમપી બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી શ્રીમદ ભાગવત કહે છે. આ શરીરની અંદર ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે મોટા મોટા વિદ્વાનોને પણ નીચે નાખી દે છે. દર્શનમ સ્પર્શનમ કેવી પ્રેક્ષણમ ગુહ્યવાસનમ સંકલ્પો દ્યવસાયશ્ચ આ જ પ્રકાર મુકાબલા છે. વિષયોના આ જ પ્રકાર રાગપૂર્વક જોવું એ પણ વિષય. દર્શન સ્પર્શન રાગપૂર્વક સ્પર્શ કરવો એ પણ વિષયો. એકાંતમાં લઈને સ્ત્રી સાથે બાજુ પર વાત કરવી એ પણ એક વિષય. ગૃહ્ય ભાષણ સંકલ્પ મનમાં રાગ કરવો વિચાર કરવો આ યોગીઓને મહાન પુરુષોને અધપતનમાં નીચે નાખનારા સાધનો છે. આ તો જ્ઞાનીઓની કથા છે જ્ઞાન માર્ગની. અને જે બધો સમાજ બેઠો છે એ પણ સામાન્ય નહીં. અને ભગવાન દત્તાત્રેય અંકમાં શક્તિને જુએ પછી બેસી રહે ચાલવાનું. આ કથા અલગ ભગવાન નિરંજનને કહે છે. નિરંજન બાળક પગે લાગીને કહે છે, મહારાજ ઋષિમુનિઓનો સમાજ સિદ્ધો ગંધર્વો બધા જાય અને મને પણ મનમાં એવો વિચાર થાય છે. એમને બધાને શંકા આવી હોય મને પણ શંકા આવે છે કે આવા અવધૂત જેવા સ્વયં જ્ઞાનાવતાર સ્વયં ભગવાન એ ખોળાની અંદર એ પોતે દિગંબર અવધૂત ને ખોળામાં સ્ત્રીને બેસાડે. ભગવાન અલગ પ્રભુ કે શ્રી નિરંજન શંકા નહીં કરવાની, કેમ આવું કર્યું એ શંકા નહીં. કારણ ઈશ્વર ભાવે તે કરે ધર્મ વ્યતિક્રમ જાણ તેજ સવિને ના નડે દોષ અગ્નિવતમાન. ઈશ્વર ફાય તે કરે બસ આની સૃષ્ટિ છે. આપણું મકાન હોય ને આપણા મકાનમાં આપણે ભાવે તે કરીએ વસ્તુઓની હેરફેરી કરીએ ઉપર નીચે નીચેની ઉપરવાળામાં ગયો તે કરીએ આપણને નોકરને કહેવાનો અધિકાર નહીં કે કેમ આ વસ્તુની બંગલામાં હેરફેરી કરો છો. નોકર ન કહેવાય, આ કબાટા કેમ ઉપર ચડાવડાવો છો એવું કહેવાય નહીં. ઘરનો ધણી જે આજ્ઞા કરે ચડાવી દે ઉપર તો ચડાવી દેવા ને કદાચ દોરડાનો રોકેલો હોય ને જો પ્રશ્ન પૂછે શેઠ ને તો શેઠ ગુસ્સે થઈ જાય, બંગલાનો માલિક હું છું, ફર્નિચર મારું છે, સાધન મારું વસાવેલું છે, તું નોકર છે, હું તો જુદું ક્યાં એટલે મૂકી દે, ડાપણ ના કરીશ. કદાચ જો કોઈ ડાપણ કરવા જાય તરત કહી દે એમ શેઠ માલિક છું, આ જગતનો માલિક એક છે. અને એની અંદર એની પોતાની એરફેરી ગમે તે કરી શકે. રામાયણમાં ચોપાઈ છે, પ્રભુ સમરથ કોશલપુર રાજા, ને જો કછુ કરહી ઉ નહી સબ છાજા, સમરથ કહુ નહી દોષ ગુસાઈ, રવિ પાવક સુર શરી કી નાઈ. સમરથ કહુ નહી દોષ ગુસાઈ, બધા જતા રહ્યા પણ અલગ ભગવાન કૃષ્ણ નિરંજન આ લીલા જોતામાં ટેકો. એક અર્જુનો અર્જુન ટકી રહ્યો, અલગ પ્રભુ જ્યાં નિરંજનને કહે છે ત્યાં નિરંજને કહ્યું, મહારાજ આ બધાની શ્રદ્ધા ડગી ગઈ ને અર્જુન ટકી ગયો, ટકી રહ્યો એ કોણ? અર્જુનની કથા અલગ ભગવાન કહે છે કે નર્મદાજીના કિનારા પર મહેશ્વરી નગરીમાં એક કૃતવીર્ય નામે રાજા હતો અને 100 દીકરાઓ હતા. મહેશ્વરી નગરીનું રાજ્ય. એક દિવસ આ કૃતવીર્ય રાજા જંગલમાં ત્યાં શિકારને માટે કોઈ કારણસર ગયેલો ને ચવન મુનિનો કે અપરાધ થયો ને ચવન ઋષિના શ્રાપથી 100 દીકરાઓ મરી ગયા. શું કરવા હવે? હવે શું થાય? પ્રજા વગર અસદગતિ. શાસ્ત્ર એમ કે છે આ ગાદી પર બેસે કોણ, ગાદી કોણ સંભાળે? મારા કુટુંબનો દીકરો કોઈ આવી જાય તો કદાચ મારા નિયમ પ્રમાણે રાજ્ય ન ચલવે તો પ્રજા દુઃખી થાય, હું નર્કનો અધિકારી થઈ જઉં, મનમાં ચિંતા છે. નિરંજન અચિંતાને આ વિચારમાં પ્રજાધીનમાં વિચારમાં ત્યાં અચિંતાને બૃહસ્પતિ આવ્યા, દેવતાઓના ગુરુ સ્વાગત કર્યું. હકીકત તે બધી કે મારા 100 દીકરાઓ તો પણ મરી ગયા, આવું થયું છે એમ. એક કામ કરો, ભાસ્કર વ્રત કરો, એટલે સાતમ ને રવિવાર હોય તે દિવસે બ્રાહ્મણોને બોલાવી ગણપતિ પૂજનાદી નામથી શ્રાદ્ધાંત કર્મ કરી સૂર્યની પ્રતિષ્ઠા કરો, સૂર્યનારાયણની મૂર્તિ મૂકીને એ નારાયણ મંત્રથી હોમ આપો, સુવાસિની જીવત પ્રજાવાળી જોડાઓને પૂજો, બ્રાહ્મણોને આપો દાન દક્ષિણા વસ્ત્રો, એમની પાસેથી આશીર્વાદ લો, ને આશીર્વાદ લઈને કર્મ ભગવાન નારાયણને અર્પણ કરો. આવું એક અનંત વ્રત તમે બ્રાહ્મણોને પૂછશો, બધું શાસ્ત્ર બ્રાહ્મણ પાસે છે, બધા જ શાસ્ત્રો બ્રાહ્મણની પાસે અભ્યાસ છે, તમને બતાવશે. બૃહસ્પતિ ગયા, કર્તવીર્ય રાજાએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને ભાસ્કર વ્રતનું વિધાન પૂછ્યું, બ્રાહ્મણોએ બતાવ્યું. એક બાજુ આ ભાસ્કરનું વ્રત કર્તવીર્ય રાજા એક સંતાન પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિને માટે કરે છે. માહિશ્વતી નગરીની પ્રજા જાણે છે કે રાજા ભાસ્કર વ્રત પુત્ર સંતાન પ્રાપ્તિને માટે કરે છે. એવા એક દિવસ યાદવર્કના પત્ની મૈત્રી આવ્યા અને રાણીએ સાથે વાતચીત થતાં રાણીને આ મૈત્રી એક અનંત વ્રત બતાવ્યા. દત્ત જયંતિના દિવસે આરંભ કરવાનો માચ્છર સુધી પૂનમ 12 મહિના સુધી. દર મહિનાની પૂર્ણિમા એ ભાજકને મૂકવો, બ્રાહ્મણને બોલાવવા, અષ્ટદળ કરવું, મધ્યમાં કળશને સ્થાપન કરી અનંત ભગવાનની પ્રતિમાને સ્થાપના કરી અને 1600 બધા બ્રાહ્મણ પાસે પૂજા કરાવી, ધૂપ દીપ નૈવેદ્ય કરી અનંત ભગવાનનો પ્રસાદ લેવો, દરરોજ અનંતની પૂજા કરી પછી બીજી પૂનમ આવતા આ પ્રમાણે બ્રાહ્મણને બોલાવી પૂજા કરાવી. એવા માક્ષર શુદ્ધિ પૂનમથી મૈત્રી કે આરંભ કરી ને પછી બીજા વર્ષ લીલા આવતા વર્ષની માક્ષર શુદ્ધિ પૂનમ આવે 12મી પૂનમ, તે દિવસે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવા, જીવત પ્રજાવાળી સુવાસની સ્ત્રીઓને બોલાવવી, નારાયણ મંત્રથી ઓમ અનંત મંત્રથી આપવો અને એ જોડાઓને પૂજી વસ્ત્રો પાત્ર છાબડીઓ સૌભાગ્યના દાનને આપી કર્મ અનંત ભગવાનને અર્પણ કરવું, અને શક્ય હોય તો સોનાના, ન શક્ય હોય તો ચાંદીના, જંધીના શક્ય હોય તો તાંબાના, ને તેનાથી પણ શક્ય